ඊළඟට එම් රාමේශ්වරම් මැතිතුමාට මිනිත්තු 7ක කාලයක්
තියෙනවා. නන්රි ප්‍රදී සභානායකර අවர்களே, இந்த பிரேரணிலே கலந்து உரையாற்றுவதற்கு சந்தர்ப்பம் அளிக்கும் முதலில் நன்றி கூறுவதோடு, நாட்டிற்கு ஒரு தேவையான ஒரு பிரேரணை, நாடு இன்று பொருளாதார ரீதியிலே மிகவும் பின்தங்கி இருக்கின்ற ஒரு சூழ்நிலையிலே நாம் எல்லோரும் ஒன்றிணைந்து செயல்பட வேண்டிய ஒரு காலம் இந்த காலம். அந்த காலத்துக்கு ஏற்றவாறு நாங்கள் செயலாற்றி நாட்டை முன்னோக்கி கொண்டு செல்ல வேண்டியது எங்களது நாட்டு மக்களே எங்களுடைய கடமை. அதேபோன்று இன்று இங்கே சபையிலே பேசப்பட்ட பொழுது நிறையவே பெருந்தோட்ட சம்பந்தமாக நிறைய பேசப்பட்டது. பெருந்தோட்ட மக்கள் கிட்டத்தட்ட 200 வருடங்கள் அடுத்த வருடம் வருகின்ற பொழுது இந்த நாட்டுக்கு வந்து 200 வருடங்களாக இருந்தது. 200 வருட காலங்களிலே இந்த நாட்டுக்கு பல வகையிலும் அவர்கள் வருமானத்தை ஈட்டிக் கொடுத்திருக்கின்றார்கள். கொரோனா காலத்திலும் கூட உங்களுக்கு தெரியும், ஏனையோர் வேலைக்கு செல்லவில்லை, அவர்கள் வேலைக்கு சென்று இந்த நாட்டுக்கு பெருவாரியான வருமானத்தை ஈட்டிக் கொடுத்தார்கள். அப்படி இருக்கின்ற பொழுது இந்த 200 வருட கால வரலாறிலே பெருந்தோட்ட மக்கள் எதை எடுத்தாலும் ஒரு போராட்டத்துடனாக தான் பெற்றுக்கொள்ள வேண்டிய ஒரு சூழ்நிலை இருக்கின்றது. இன்று எல்லோரும் பேசுகின்ற பொழுது இந்த பெருந்தோட்ட மக்களுடைய சம்பந்தமாக பேசுகின்ற பொழுது வருகின்ற ஒவ்வொரு அரசாங்கமும் பெருந்தோட்ட மக்களுக்கு அவர்கள் செய்ய வேண்டிய கடமைகளை செய்திருந்தால் இன்று இவ்வளவு எல்லோருமே பேச வேண்டிய ஒரு சூழ்நிலைகள் ஏற்பட்டிருக்காது. அது எந்த அரசாங்கமாக இருந்தாலும் அவர்களை ஒரு படி பின்னோக்கி தான் பார்த்திருக்கின்றார்கள். அதனால் தான் எல்லோரும் அவர்களை பற்றி பேச வேண்டிய ஒரு சூழ்நிலை உருவாகியிருக்கின்றது. வருகின்ற ஆட்சியாளர்கள் ஏனைய சமூகங்கள் போன்று அந்த மக்களையும் தேர வேண்டிய உரிமைகளை அவருக்கு வழங்கியிருப்பார்களாக இருந்தால் இன்று அவர்களை பற்றி அதோடு கிராம மக்களுடைய பெரிய பாதிப்புக்கு உள்ளாகியிருக்கின்றார்கள். பெருந்தோட்ட மக்களை விட கிராம மக்கள் பெரும் பாதிப்புக்கு உள்ளாகியிருக்கின்றார்கள் பொருளாதார ரீதியிலே. அப்ப அவ்வாறு இருக்கின்ற பொழுது வர்ற ஆட்சியாளர்கள் யாராக இருந்தாலும் எல்லோரையும் ஒரு சமமாக மதித்து அவர்களுக்கு ஏனைய சமூகங்களுக்கு என்னென்ன கிடைக்கின்றதோ அதை அவர்கள் வழங்குவார்களாக இருந்தால் இன்றே இவ்வாறான பிறனை கொண்டு வரவும் தேவையில்லை, அவர்களை பற்றி பேசுவதற்கு ஒரு சூழ்நிலையும் ஏற்பட்டிருக்காது. மறைந்த தலைவர் சௌமியமூர்த்தி தொண்டமான் ஐயா அவர்கள் பெருந்தோட்ட மக்களுக்காக பல போராட்டங்களை செய்துதான் அவர் பல வகையிலும் வெற்றி பெற்றிருக்கின்றார். அந்த வகையில் தான் நாங்கள் கல்வியிலே வளர்ச்சி அடைந்து இன்று பெருந்தோட்ட மக்கள் கல்வியிலே வளர்ச்சி அடைந்ததினால்தான் எல்லா துறையிலும் நாங்கள் இன்று பிரகாசித்து வந்திருக்கின்றோம். அதனூடாக நாங்கள் வளர்ச்சி அடைந்து இன்று ஓரளவு நாங்கள் ஏனைய சமூகவாழ் வருவதற்கான ஒரு சந்தர்ப்பம் எங்களுக்கு ஏற்பட்டது இந்த கல்வி வளர்ச்சினால். இப்ப இன்றும் கூட உங்களுக்கு தெரியும் நாங்கள் ஒவ்வொன்றும் போராட்டங்களின் மூலம்தான் பெறுகிறோம் என்று சொல்வதற்கு இன்று கூட காலையிலே கல்வி அமைச்சரோடு ஒரு கலந்துரையாடல் இருந்தது எங்களுக்கு. நுவரெலியா மாவட்டத்திலே இந்த வலயங்கள் பிரிக்கப்படுகின்றது. அப்போது நுவரெலியா மாவட்டத்திலே 4-5 வலயங்கள் அங்கு இருக்கின்றது. நுவரெலியா வலயத்திலே கிட்டத்தட்ட 156 பாடசாலைகள் இருக்குது, 40,000 மேற்பட்ட மாணவர்கள் இருக்கின்றார்கள், 3,000 மேற்பட்ட ஆசிரியர்கள் இருக்கின்றார்கள். அதே போன்று வளப்பனை எடுத்துக்கொண்டால் 89 பாடசாலைகள் இருக்கின்றது, 21,000 ஆசிரியர்கள் இருக்கின்றார்கள், 21,000 மாணவர்கள் இருக்கின்றார்கள், 1,400 ஆசிரியர்கள் இருக்கின்றார்கள். ஏற்கனவே எங்களுக்கு வழங்கப்பட்ட உறுதிமொழிப்படி 4 வலயங்களாக பிரிப்பதாக கூறியிருந்தார்கள். ஆனால் எங்களுக்கு நேற்று வழங்கப்பட்டபடி அதை 3 வலயங்களாக. அப்ப எங்கள் மக்களுக்கு இவ்வாறான அநீதிகள் இழக்கப்படுகின்ற பொழுது நாங்கள் எப்படி முன்னோக்கி செல்வது? அப்ப ஏனைய சமூகங்களுக்கு என்னென்ன கிடைக்கின்றதோ அது இந்த பெருந்தோட்ட பகுதியை சார்ந்தவர்களுக்கு கிடைக்குமாக இருந்தால் நாங்கள் போராட்டம் வேண்டிய சூழ்நிலை ஏற்படாது, இவ்வாறான பேசுவதற்கான சந்தர்ப்பம் எங்களுக்கு ஏற்படாது. அப்ப அந்த வளங்கள் எங்களுக்கு வந்து கிடைக்கும். அதற்கு பிற்பாடு இன்று அமைச்சரின் ஆலோசனை குழு கூட்டத்தில் நாங்கள் இது சம்பந்தமாக பேசினோம். அதற்கு பிற்பாடு அமைச்சரே ஒத்துக்கொண்டார் 4 வலயங்களாக பிரிக்க வேண்டும் என்று. ஏன்னா அங்கு இருக்கின்ற ஏனைய பகுதியில் இருக்கின்ற பாடசாலைகளில் நுவரெலியா அட்டன் வலயத்தில் இருக்கின்ற பாடசாலைகளையும் பார்க்கின்ற பொழுது மாணவர்களின் எண்ணிக்கை ஆசிரியர்களின் எண்ணிக்கை என்று பார்க்கின்ற பொழுது நிச்சயமாக அங்கு 4 வலயங்களாக வர வேண்டும் என்பதிலே அமைச்சர் அந்த ஒரு சில அதிகாரிகள் செய்கின்ற பிழையினால்தான் நாங்கள் பின்னோக்கி செல்வதற்கான ஒரு சூழ்நிலைகள் எங்களுக்கு ஏற்படுகின்றது. இவ்வாறுதான் எல்லா துறையிலும் பிரதேச செயலகங்கள் பிரிக்கின்ற பொழுது காலியிலையும் நுவரெலியாவிலையும் பிரிக்கின்ற பொழுது நுவரெலியா மாவட்டத்துக்கு உப காரியாலயங்கள், காலி மாவட்டத்துக்கு பிரதேச செயலகங்கள். அப்ப இவ்வாறு வருகின்ற பொழுது நாங்கள் எப்படி முன்னோக்கி செல்வது? அப்ப இது இவ்வாறான எதிர்காலத்தில் எந்த ஆட்சியாளர்களாக இருந்தாலும் இவ்வாறான பிழைகள் வருவதை நாங்கள் தடுத்துக் கொள்ள வேண்டும். அப்போதுதான் நாங்கள் இந்த எல்லா சமூகம் போல் வருவதற்கான எங்களுக்கு ஒரு சூழ்நிலைகள் ஏற்படும். எங்களை மலையக மக்களை பொறுத்தளவிலே பெருந்தோட்ட கம்பெனிகள் அரசாங்கத்தோட குத்தகைக்கு எடுத்திருந்தாலும் அவர்களுக்கு தேவை என்றால் ஏதோ ஒரு காணி அவர்கள் தேவையானதற்கு பயன்படுத்துகின்றார்கள். எங்கள் மக்களுக்கு தேவையாக இருந்தால் அது பல சட்டங்கள் உருவாக்கப்படுகின்றது. எங்களது பொதுச் செயலாளர் பேசுகின்ற பொழுது கூட கூறியிருந்தார், பல கம்பெனிகளிலே அக்கரப்பத்திர கம்பெனிகள், நமுனுக்கோல பிளான்டேஷன், அதே மாதிரி பல கம்பெனிகள் இந்த வாரங்களில் நடந்த சம்பவங்கள் இவ்வாறு நடக்கும். இப்பொழுதுதான் அதுக்கு சரியான தீர்வுகள் எங்களுக்கு வழங்கப்பட்டிருக்கு. அன்னைக்கு இவ்வாறான இழப்பீடுகள் எல்லாம் இந்த முறைதான் போல பாரிய ஒரு தொகைகளை எங்களால் பெற்றுக் கொடுக்க. அதற்கு காரணம் நாங்கள் எல்லா தொழிற்சங்கமும் ஒன்றிணைந்து அந்த கம்பெனிகளுக்கு அழுத்தங்கள் கொடுக்கின்ற நாள், இல்லாவிட்டால் அதுவும் எங்களுக்கு கிடைக்காது. எதிர்காலத்திலே நாங்கள் எல்லோரும் ஒன்றிணைந்து செயல்பட வேண்டும். அப்போதுதான் நாங்கள் எவ்வாறு ஒன்றிணைந்து செயல்படுகின்றோமோ அதே போன்று ஆட்சியாளர்களுக்கும் நல்ல மனசு வர வேண்டும். அந்த மக்களும் இந்த நாட்டுக்கு வருமானத்தை பெற்றுக் கொடுக்கின்றவர்கள். அந்த மக்களும் 200 வருட காலமாக இந்த நாட்டில் வாழ்ந்து அவர்கள் அரசாங்கத்துக்கும் நாட்டுக்கும் பாரிய வருமானத்தை பெற்றுக் கொடுத்திருக்கின்றவர்கள். அவர்களுக்கும் நாங்கள் நன்மைகள் செய்ய வேண்டும். சில ஜனாதிபதிகள் இதற்காக பெருந்தோட்ட மக்களுக்கு பாரிய அபிவிருத்தி திட்டங்களை உருவாக்கி கொடுத்திருக்கின்றார்கள். நாங்கள் மறந்துவிட முடியாது. அதே போன்று இருக்கின்றவர்கள் நிச்சயமாக பெருந்தோட்ட மக்களுக்கு, ஏனைய மக்களுக்கு செய்கின்ற உதவிகளை பெருந்தோட்ட மக்களுக்கும் செய்ய வேண்டும். அவர்களுக்கும் அந்த உரிமை வர வேண்டும். அப்போதுதான் நாங்கள் இந்த குறையிலிருந்து வெளியில வருவதற்கு எங்களுக்கு உங்களை போன்று நாங்கள் எங்களையும் வழிநடத்துவீர்களாக இருந்தால் எதிர்காலத்திலே எல்லா சமூகமும் ஒன்றாக இருப்பதற்கான ஒரு சூழ்நிலை ஏற்படும் என்று வாய்ப்புக்கு நன்றி கூறி விடைபெறுகிறேன். நன்றி.
கோவிந்த் சித்தி ஒப்புமாட்ட கரு எஸ் ஸ்ரீதரன் மெத்தமா ஒப்புமாட்ட மினித்து அடக்க காலத்து.
கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, இன்றைய தினம் கொண்டுவரப்பட்ட இந்த எதிர்கட்சி அனுரகுமார துசாநாயக்கா அவர்களால் கொண்டுவரப்பட்ட இந்த பிரேரணை என்பது மிக முக்கியமானது. இந்த நாடு இருக்கின்ற கலச்சூழல், இந்த நாட்டினுடைய பொருளாதார இயலுமை, இயலாமை, இந்த மக்களுடைய பட்டினியை நோக்கி மக்கள் நகருகின்ற சாவின் விளிம்பில் இருக்கிற மக்களுடைய பிரச்சனைகள் தொடர்பிலே இன்றைய தினம் இந்த விவாதம் மிக முக்கியமானது. காரணம், இனிமே இந்த நாட்டில் இருக்கின்ற அரசியல் தலைவர்கள் கௌரவ அனுரகுமார சனாயக்கா அவர்கள் முன்வைத்த இந்த பிரேரணைக்கு ஒரு சரியான பதிலை கொடுக்க முடியாதவர்களாக அல்லது தாங்கள் பதிலளிக்க முடியாதவர்களாக இருக்கிறார்கள் என்பதுதான் மிகவும் வெக்கமானது. காரணம், இந்த நாட்டினுடைய பொருளாதாரத்தை கட்டி எழுப்புவதிலே அல்ல இந்த பொருளாதாரத்தை நிமித்துவதிலே அரசாங்கத்திடம் என்ன திட்டம் இருக்கிறது? ஓடி ஓடி ஒவ்வொருவிடமும் கடன் பெறுவதும் அல்லது ஒவ்வொருடைய நாடுகளுடைய கால்களிலே விழுவதும் கடனுக்காக கெஞ்சுவதும் தான் இந்த நாட்டின் தலைவர்களுடைய அரசியல் பணியாக இருக்கும் என்றால், இந்த நாட்டினுடைய பொருளாதாரத்தை கட்டி எழுப்புவதில் அல்லது சுய பொருளாதாரத்தை அபிவிருத்தி செய்வதில் இந்த நாட்டில் என்ன திட்டத்தை இதுவரை இந்த அரசாங்கம் முன்வைத்திருக்கிறது? மஹிந்த ராஜபக்ச அணியினுடைய காலம் முடிந்து ரணில் விக்ரமசிங்க அவர்கள் ஜனாதிபதியாக வந்த பிற்பாடு, சரி, அவர் இந்த பொருளாதாரத்தை வளர்ப்பதிலே என்ன ஐடியா, என்ன சிந்தனை அவரிடம் இருந்திருக்கிறது? அவருடைய அமைச்சுக்களால் என்ன முன்வைக்கப்பட்டிருக்கிறது? அதனால் என்ன முன்னேற்றம் நடந்திருக்கிறது? இங்கே எங்களுடைய மலையக சகோதரர்கள் கூட குறிப்பிட்டார்கள், பல விடயங்களை முன்வைத்தார்கள். அந்த மக்களுடைய பட்டினி சாவை நானும் பலமுறை இந்த சபையிலே சொல்லி இருக்கிறேன். இந்த நாட்டிலே ஒரு பட்டினி என்று ஒன்று வந்தால் முதலிலே பாதிக்கப்பட போவது அது எங்களுடைய மலையக சகோதரர்களாக தான் இருக்கும். இரண்டால் அவருடைய பொருளாதார வல்லமை என்பது மிக குறைந்த ஒரு இடத்திலே இருக்கின்றது. இந்த நிலைமைகள் இருக்கிற பொழுதுதான் இந்த நாட்டிலே மிக மோசமான பாதிப்புகள் இங்கே நடைபெற்றுக் கொண்டிருக்கின்றன. குறிப்பாக அண்மையில் கூட இந்த உலக விவசாய நிறுவனம் FAO, ஐக்கிய நாடுகளின் உணவு மற்றும் விவசாய நிறுவனத்தினால் ஃபுட் அண்ட் அக்ரிகல்ச்சர் ஆர்கனைசேஷன் ஆஃப் த யுனைடெட் நேஷன் FAO, வடக்கு மாகாணத்தில் ஒரு ஏக்கர் நிலப்பரப்பில் காலபோக நெச்சகையில் ஈடுபட்டுள்ள விவசாயிகளுக்கு ஒரு அந்தர் அசேதன பசலையும் 30,000 ரூபாய் நிதியுதவியும், 2.5 ஏக்கருக்கு குறைவான இலப்பரப்பில் நிச்சயையில் ஈடுபடும் விவசாயிகளுக்கு 1 அசேதன பசலையும் வழங்கும் உதவி திட்டத்தில் கிளிநொச்சி மாவட்ட விவசாயிகள் மட்டும் புறக்கணிக்கப்பட்டுள்ளதை நாங்கள் பார்க்கிறோம். உள்ளதிலேயே இலங்கையிலே போசாக்கிலே மிக குறைந்த ஒரு மாவட்டம் கிளிநொச்சி. கிளிநொச்சியினுடைய பொருளாதாரம் விழுந்திருப்பதாக கிளிநொச்சி மாவட்டத்தினுடைய அரசாங்க அதிபர் குறிப்பிடுகிறார். கடந்த 2022 10-20 தினக்குரல் பத்திரிகையிலே, 21 வீரகேசரி பத்திரிகையிலும் அவர் அளித்த பத்திரிகையாளர் மாநாடு தொடர்பான செய்திகள் வெளிவந்திருக்கின்றன. அதிலே அவர் மிக தெளிவாக சொல்லுகிறார், கிட்டத்தட்ட 576 குழந்தைகள் உட்பட 784 கர்ப்பிணி தாய்மார்கள் உட்பட 10,000 கிட்டவானவர்கள் அதாவது 9971 குடும்பங்கள் இந்த கிளிநொச்சி மாவட்டத்திலே இவ்வாறான பொருளாதார பின்னடைவால் பாதிக்கப்பட்டிருக்கிறார்கள். இந்த பற்றாக்குறை இருக்கிற பொழுது கிளிநொச்சி மாவட்டத்திலே ஏன் எஃப்ஏஓ நிறுவனம் இந்த மாற்றாந்தாய் மனப்பான்மையோடு நடக்கிறது? குறிப்பாக வடக்கு மாகாணத்தின் யாழ்ப்பாணம், வவுனியா, முல்லைத்தீவு, மன்னார் மாவட்டங்களில் மேற்படி திட்டம் நடைமுறைப்படுத்தப்பட்டுள்ள போதும் கிளிநொச்சி மாவட்டத்தில் எஃப்ஏஓ நிறுவனத்தினால் கோரப்பட்டதற்கு அமைவாக வறிய விவசாயிகள் எவரும் இல்லை என்றும், கிளிநொச்சி மாவட்ட விவசாயிகள் அதிக நிலப்பரப்பில் நெற்சகையில் ஈடுபடுவதோடு மிக அறுவடையை பெறுபவர்களாக உள்ளதாகவும், 2022-2028 நடைபெற்ற மாவட்ட விவசாய குழு கூட்டத்தில் சமர்ப்பிக்கப்பட்ட தவறான உற்பத்தி தரவுகளே நமது மாவட்ட விவசாயிகளுக்கு உதவி திட்டம் நிராகரிக்கப்பட காரணம் என பாதிக்கப்பட்ட விவசாய அமைப்புகள் சுட்டிக்காட்டுகின்றன. கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, கிளிநொச்சி மாவட்ட அரசாங்க அதிபர் தலைமையில்தான் இந்த இரண்டு கூட்டங்களும் நடைபெற்றிருக்கிறது. ஒன்று, கிட்டத்தட்ட 10,000 குடும்பங்கள், 50,000 பேர் பட்டினியின் விளிம்புக்கு போகிறார்கள், குழந்தைகள் உட்பட கர்ப்பிணி தாய்மார்கள், அவர்தான் சொல்கிறார். ஆனால் அதே நேரம் அங்கே கிளிநொச்சி மாவட்டத்தில் நிரம்பல் அதிகமாக இருக்கிறது, நெல் உற்பத்தி அதிகமாக இருக்கிறது என்ற செய்தியை சொல்லி எஃப்ஏஓ நிறுவனம் தன்னுடைய உதவியை இந்த குறைந்த நிலப்பரப்பிலே விவசாயம் செய்கின்ற விவசாயிகளுடைய விவசாயத்தை பாதிக்க செய்திருக்கிறது. இரணைமடு கமக்கார அமைப்புகளின் சம்மேளனத்தினால் எனக்கு சமர்ப்பிக்கப்பட்டுள்ள தரவுகளின் அடிப்படையில் இந்த எஃப்ஏஓ நிறுவனத்தினால் குறித்துரைக்கப்பட்டதற்கு அமைவாக கிளிநொச்சி மாவட்டத்தில் 10 கமநல சேவை நிலையங்களில் மிகை வறுமையில் விவசாயிகளில் 1 ஏக்கருக்கு குறைவான நிலப்பரப்பில் 1,523 விவசாயிகளும், 1.5 ஏக்கர் இடைப்பட்ட நிலப்பரப்பில் 6,237 விவசாயிகளும் இவரிடம் காலபவன் நிச்சயங்களில் ஈடுபட்டுள்ளதாக தெரிவிக்கப்பட்டுள்ளது. இது தொடர்பில் 2022-2028 மாவட்ட விவசாய குழு கூட்டத்தில் தொடர்புடைய அதிகாரிகளால் சமர்ப்பிக்கப்பட்ட தரவுகள் தவறானவை என தாம் சுட்டிக்காட்டியிருந்த போதும் அதற்கு உரிய தரப்பினர் செவிசாய்க்கவில்லை என இரண்டமடு கமக்கார அமைப்புகளின் சம்மேளனம் தன்னுடைய ஆதங்கத்தை தெரிவித்திருக்கிறது. மிக முக்கியமாக தரவுகளின் அடிப்படையில் வறிய மக்கள், வறிய விவசாயிகள் எவரும் இல்லை என்று சொல்லுகின்ற அதே நேரம் ஒரு முரணான தகவல்கள் கிளிநொச்சி மாவட்டத்திலே வழங்கப்பட்டிருப்பது மிக வேதனையானது. ஆகவேதான் பிரதி
சபாநாயகர்,
இந்த நாட்டில் இருக்கின்ற பல்வேறுபட்ட நெருக்கடிகள், விவசாய உற்பத்திகள் இவற்றை செய்வதற்கு என்ன இந்த நாட்டில் முன்னேற்றங்கள் முன்னெடுக்கப்பட்டிருக்க அப்படின்னால் அரசு அதிகாரிகள் போல விடுகிறார்களா? தவறான செய்திகளை தருகிறார்களா? அதனால் ஏழைகள் பாதிக்கப்படுகிறார்களா? குறிப்பாக நான் அண்மையிலே யாழ்ப்பாண மாவட்டத்திலே சில விவசாயிகளை சந்தித்திருந்தேன். பாதிக்கப்பட்ட மேட்டில பயிற்சியாளர்கள், யாழ்ப்பாண மாவட்டத்தைச் சேர்ந்த மேட்டுநில பயிற்சியாளர்களை நான் கடந்த 2022-10-23 மயிலட்டி வடக்கிலே நானும் வன்னி மாவட்ட நாடாளுமன்ற உறுப்பினர் கௌரவ சார்ஸ் நிர்மலான் அவர்களும் அந்த விவசாயிகளை சந்தித்திருந்தோம். 22-10-28 புளியங்குடல் பகுதியிலே மண்கும்பான், அல்லைப்பட்டி, வேலனை, மண்டதீவு, சுருவில் பகுதிகளைச் சேர்ந்த விவசாய பிரதிநிதிகளை நான் சந்தித்திருந்தேன். அதே போல 2022-10-29 நெல்லியடி, கரணவாய், கரணவாய் கிழக்கு, சந்நிதி, உடுப்பட்டி, கெருடாவில், வதிரி, மண்டான், கரவட்டி மற்றும் பகுதிகளைச் சேர்ந்தவர்களை வதிரி அவருடைய சனசமோ நிலத்திலே நான் அவர்களை சந்திக்க கிடைத்திருந்தது. அப்பொழுது கூட அந்த அத்தாய் தாமன் தோட்டத்தைச் சேர்ந்த விவசாயிகளையும் சந்தித்திருந்தேன். அந்த விவசாயிகளுடைய ஆதங்கம் தங்களுக்கான மண்ணெண்ணெய் இல்லை, உள்ளீடுகள் இல்லை, நாங்கள் எவ்வாறு உற்பத்தி செய்வது? மயிலட்டியில் இருக்கின்ற 3,000 விவசாயிகளுடைய 3,000 ஏக்கருக்கு மேற்பட்ட காணிகள் செய்கை பண்ண விடாமல் ராணுவம் அங்கே தோட்டம் செய்கின்றது. ராணுவம் அந்த மரக்கறிகளை குறைந்த விலையிலே வெளியிலே விற்கிறது. ஆனால் அந்த காணிக்குரிய விவசாயிகள் தெருக்கல்ல இருக்கிறார்கள். அவர்கள் கேட்கிறார்கள், நாங்கள் ஒரு கிழமையில் 2 லொரிகளில் வேண்டிய அளவு மரக்கறிகளை ஒரு காலத்திலே டம்புள்ளவுக்கு ஏற்றி அனுப்பியவர்கள். ஆனால் இன்று நாங்கள் ஒரு உற்பத்தி செய்ய முடியாமல் எங்களுடைய தோட்டத்தை தெருவிலே நின்று பார்க்கிறோம். ராணுவம், கடற்படை, விமானப்படையினுடைய ஆக்கிரமிப்புக்குள் இந்த காணிகள் இருப்பதனால் எங்களுடைய உற்பத்திகளை செய்ய முடியாமல் இருக்கிறது என்று விமானப்படைக்கு என்று கூறியே இதனை பறித்து வைத்திருக்கிறார்கள் என்று அவர்கள் குறிப்பிடுகிறார்கள். அவர் கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, அந்த மக்கள் தங்களுடைய சொந்த நிலத்திலே இருந்து உற்பத்திகளை செய்ய முடியவில்லை. மலையகத்திலே இருக்கிற மக்களுக்கு நிலம் வழங்கப்படவில்லை. கிளிநொச்சியிலே இருக்கிற மக்கள் பட்டினிக்கு தள்ளப்படுகிறார்கள். எப்படி நாடு முன்னேற முடியும்? எப்படி இந்த நாட்டினுடைய மக்களுக்குரிய வளர்ச்சி கிடைக்கும்? அங்கே இருக்கின்ற யாழ்ப்பாண மாவட்டத்திலே இந்த மேட்டியில பயிற்சிகளில் ஈடுபடுகின்ற இந்த விவசாயிகளுக்கு உங்களால் நான் சந்தித்த பதிரி புலவராவுடைய சனசமலயத்திலே நான் இவர்களை சந்தித்த பொழுது அவர்கள் மிக கவலையோடு சொன்னார்கள், தங்களுக்குரிய மண்ணெண்ணெய் இல்லை, உடப்பசலைகள் இல்லை, எவ்வாறு தோட்டம் செய்ய முடியும்? அதனை விட அவர்களை நம்பி இருக்கின்ற அன்றாடம் காட்சிகளான கூலி தொழிலாளர்கள் இவர்களுக்கு என்ன உடைய இந்த அரசாங்கம் சொல்ல போகிறது? ஆகவே ஒரு திட்டத்தை வரையுங்கள். கௌரவ அனுரகுமார சனாயகர் சொன்னது போல நாட்டினுடைய வளர்ச்சி என்பது ஒரு சுய பொருளாதாரமாக இருக்க வேண்டும். அந்த மக்கள் சொந்த காலில் நிற்கக்கூடிய உழைப்பை வழங்கக்கூடியதாக இருக்க வேண்டும். அதை விட்டுட்டு அரசியல் தலைவர்கள் அல்லது அரசியல்வாதிகளுடைய எண்ணங்களுக்கு ஏற்ற பொருளாதாரமாக அது மாறினால் இந்த நாடு முன்னேற முடியாது.
கொண்டு
வாருங்கள் என்பதை
நிறைவு செய்கிறேன். வீரசிங்க மேத்துவம்
බොහොම ස්තුතියි කරුණ නියෝජ්‍ය කතානායකතුමනි. අද දවසේ සභාව කල් තබන යෝජනාවක් විදියට ගරු අනුකුමාර දිසානායක මැතිතුමා පවතින මේ ආර්ථික ගැටලුව තුළ පීඩාවට පත්වෙච්ච ශ්‍රේෂ්ඨයන් වලට සහනයක් ලබා දීම උදෙසා වන යෝජනාව දැන් අවසාන භාගයට පැමිණලා තියෙනවා, පක්ෂ විපක්ෂ අදහස් කරනාවකුත් එක්ක. දැන් මේ ආර්ථික අර්බුදය අහම්බයක් විදියට ඇතිවෙච්ච දෙයක් නෙවෙයි. නියෝජ්‍ය මුදල් අමාත්‍යතුමා මේ ස්ථානයේ ඉන්නවා. එතුමා ඇතුළු අපි කවුරුත් දන්න කාරණාවක්. කාලාන්තරයක් තිස්සේ අපේ රට ගියපු මේ වැරදි ආර්ථික ගමන් මගේ ශෝචනීය අවසානය තමයි මේ සිද්ධ වුණේ. එක පැත්තකින් බැලුවම ජනාධිපතිතුමා කියන ටයිටැනික් නැවට වෙච්ච දේ තමයි සිද්ධ වුණේ. ආණ්ඩුවේ විනාශයත් මේ ආර්ථිකයේ විනාශයත් ශ්‍රී ලාංකීය මාතාවගේ විනාශයත් හරියට ටයිටැනික් නැවට වෙච්ච දේ. මේ ටයිටැනික් නැව ගොඩනගුවේ අපි. කවුරුත් එකතු වෙලා ගොඩනගපු ටයිටැනික් නැව වැරදි කප්පිටෙක් අතර ගියපු නිසා ඒ කප්පිට ගිහිල්ලා ඒ අධිවිශ්වාසයෙන් මොකද ටයිටැනික් නැව අයිස්බර්ග් එකේ හැප්පෙන්නේ ඒ අයිස්බර්ග් එකට අවුරුද්දයි කියලා විශ්වාසය තුළ කප්පිටාට ඇති වෙච්ච නිසා කපිතාන්ට ඇති වෙච්ච නිසා ඒ වැරදි අධිතක්ෂේරුව නිසා ගිහිල්ලා හප්පලා ටයිටැනික් නැව විනාශ කරා. අවසානයේදී ඒක ඇතුළේ හිටපු අය විනාශ වෙනකොට අර ජැක් රෝස් ගැනත් කතා කරා. පහුගිය දවස්වල ජැක් සහ රෝස් අතර තිබිච්ච ඒ ආදර සම්බන්ධතාවය වගේ පොහොට්ටුව සහ එජාපය අතර තිබිච්ච ආදර සම්බන්ධතාවයේ ඵලයක් විදියට පොහොට්ටුව විනාශ වෙලා රෝස් විතරක් බේරලා අද දැන් ඊජිප්තුවට ගිහිල්ලා ඉන්නවා ඒ ප්‍රේමණීය චරිතය වෙච්ච රෝස්. ඒක නිසා මේ සමස්ත විනාශය හිතාමතා ගියපු ආර්ථික ගමනක ප්‍රතිඵලයක්. ඒක තුළ මේ අවිධිමත් ශ්‍රේෂ්ඨයේ 70%ක් අපේ රටේ ජීවත් වෙනවා. ඒ අවිධිමත් ශ්‍රේෂ්ඨයේ සමස්තයක්ම බරපතල පීඩාවට පත් වෙලා ඉන්නවා. මේ යෝජනාව සඳහන් වන ආකාරයට වතුකරේ ජීවත් වෙන මිනිස්සු අද නොවිඳනා දුක් විඳින්මින් තමයි ජීවත් වෙන්නේ. අනිත් පැත්තෙන් බැලුවම නාගරික වතුකරය ඇතුළු සාමාන්‍ය පන්තියේ මිනිස්සු සියල්ලක්මත් මේ ශ්‍රේෂ්ඨය තුළ බරපතල පීඩාවට පත් වෙලා මේ ආර්ථික අර්බුදය තුළ. අනිත් පැයෙන් බැලුවම මෙතෙක් කාලයක් යාන්තම් ජීවත් වෙච්ච යම් ගෞරවනීය විදිහට ජීවත් වෙච්ච රාජ්‍ය සේවකයන් පෞද්ගලික අංශයේ වැටුප් ලබන සේවකයන් මේ සියල්ලක්ම මේ අර්බුදය තුළ ගලා ගන්න දරා ගන්න බැරි මහා දවන්ත ඛේද වාචකයට හේතු වෙලා තියෙන්නේ. දැන් මේ ප්‍රශ්නෙට උත්තර හොයන්න නම් ප්‍රශ්නේ තේරුම් ගන්න ඕන. ගයිය පෙරේද තිබිච්ච කතාවලදී ප්‍රතිපත්ති ප්‍රකාශන විවාදවලදී අර මිනි අයවැයක් එහෙම නැත්නම් මිනි බජට් එකක් ගෙනාවා. ඒකෙදි නිසක වශයෙන්ම 14 වෙනිදා ගේන්න හදන යෝජනා අයවැයේදීත් කිසිලෙසක මා විශ්වාස කරන්නේ නැහැ මේ ආණ්ඩුවටවත් වර්තමාන පාලකයන්ටවත් මේ අර්බුදයේ සැබෑදික බල්ල තේරුම් ගන්න හැකියාවක් තියෙනවද කියලා. මේ අර්බුදයේ සැබෑදික බල්ල තේරුම් අරගන්න පුළුවන් නම් මේක ඇත වෙච්ච මාස 3-4ක කාල සීමාව තුළ මේ අලුත් ආණ්ඩුවේ ගමන් මග මේ වාගේ ගමන් මගක් වෙන්න විදියක් නැහැ. ඒක නිසා අද ඵලය ගැන කතා කරමින් අපි තීන්දුව ගන්න යනවා. ඵලය ගැන කතා කරලා තීන්දුව ගන්න ඉස්සෙල්ලා මේ සිදුවීම් වලට ඇති වෙච්ච හේතු ගැන හොයන්න බලන්න වෙනවා. ඒක නිසා ඵලයට නෙවෙයි උත්තර දෙන්න ඕන, හේතුවට උත්තර දෙන ක්‍රමයන් නිර්මාණ නොවන තාක්කල් මේ අර්බුදයෙන් අපිට ගොඩ එන්න හම්බෙන්නේ නැහැ. දැන් අලුත් ආර්ථික උපක්‍රමයක්, අලුත් සමාජ උපක්‍රමයක් එහෙම නැත්නම් තක්කඩි දේශපාලන උපක්‍රමයක් තියෙනවා. ප්‍රශ්නයක් ආවම ප්‍රශ්න යට කරන්න අලුත් ප්‍රශ්න ගේනවා. මාධ්‍ය සමාජ මාධ්‍යත් ඒව සියල්ල ඒ පස්සේ යනවා. දැන් මේ පහුගිය ගෙවිච්ච අවුරුදු 5ක් අපි නිරීක්ෂණය කරාට පස්සේ සමාජයේ පුළුල් කතිකාවක් ඇති වෙච්ච සිදුවීමක් වුණාම ඒක යට කරන්න මොනවාරි නිවුස් එකක් ප්ලෑන් කරනවා. අපේ මාධ්‍ය සහෝදරොත් සමාවෙන්න මෙහෙම කිව්වට දැන් මේවා පස්සේ වැඩි ඉරකඩක් ලබා දීලා ජනමාධ්‍යත් මාධ්‍ය සමාජ මාධ්‍යත් මේව සියල්ල පස්සේ යනවා. සැබෑ ප්‍රශ්න යට වෙනවා. දැන් මේ මොහොතේ කතා කරනවා තිරණි පියමාළු කියලා. ඒකට මාධ්‍යවේදීන් කියනවා, මාධ්‍ය ආයතන මාධ්‍ය කියනවා, මොකද්ද සුංගාර රජින කියලා අපූර්ව වචනයකුත් දාලා. දැන් තිරණපිය මාලිගයේ සිදුවීම මාධ්‍යවල ලොකු ප්‍රචාරයක්. දැන් මේක හම්බයක්ද? මේ තක්කඩි ආර්ථික ක්‍රමයේ එක ප්‍රතිඵලයක්. තිරණපිය මාලි මේ ක්‍රමය තුළ බිහි වෙච්ච පළවෙනි ඒ මූල්‍ය ඝාතකයේ ඒ මූල්‍ය වංචාකාරීවත් නිසක වශයෙන්ම අවසාන වංචාකාරීවත් නෙවෙයි. ගරු මූලාසනාරුඩ ගරු නියෝජ්‍ය කතානායක ඔබතුමා දන්නවා, ඔබතුමාගේ ප්‍රදේශයේ දඩුවම් මුදලාලි හැදුනා. ඊට පස්සේ අර සක්විති කියලා කෙනෙක් හැදුනා. ඊට පස්සේ එක එක නම් වලින් ඔය වගේ තක්කඩි විදියට මුදල් උපයන ක්‍රමවේදයන් පහුගිය කාලේ නිර්මාණය වුණා.
අනිත්පැත්තෙන් සුද්ධමූල සමාගම් කියලා බොහොම අපූර්ව තයි දාලා කෝට් දාලා මහා පරිමාණ සමාගම් වලින් අතු ඉදිරියට ආපු සුද්ධමූල සමාගම් මේ රටේ ආර්ථිකයේ මහා දවැන්ත විදියට මිනිසුන්ගේ හුරා ගන්න පටන් ගත්තා. කරුම රාජ්‍ය මුදල් නැමැත්තමනි මොකද්ද මහ බැංකුව මේ වළක්වන්න පහුගිය කාලේ කරලා තියෙන්නේ? ඇස්කන් පියාගෙන ඉන්නේ තීනු පිළිමාලිගේ අර ගහන සෙන්ට් එකේ සුවඳ වැඩි වදන දුරෙන් තියෙන්නේ මහ බැංකුව. මහ බැංකුවට ඉව ලැබුණේ නැද්ද? මහ බැංකුවේ ඒ ආයතන වලට දනුණේ නැද්ද? ඒක නිසා මේ ක්‍රමයන් වෙනස් කරන්න නැතුව කොහොමද මේ ආර්ථික ඝාත ආර්ථික විනාශයන් වළක්වන්නේ? දැන් අය තීනු පිළිමාලිගේ සිදුවීම් සම්බන්ධ මහා පරීක්ෂණ ගණනාවක් මාධ්‍ය දිනපතා වාර්තා කරනවා. ඒක වාර්තා කරනකොට සැබෑ ප්‍රශ්න යට කරලා මේ ආර්ථිකයේ මහා දවන්දේ දිර හොරකම් කරපු මහ බැංකු වංචා කරන පරීක්ෂණ යනවාද? පහුගිය කාලේ කතා කරපු පැනමා පේපර්ස් පැන්ඩෝරා පේපර්ස් ගැන පරීක්ෂණයක් ගැන කතිකාවක් තියෙනවද? සීනි වංචාව ගැන කරු රාජ්‍යමත් මුදල් ඇමතුමා හෙට අනිද්ද මං හිතන්නේ ඉදිරිපත් කරාවි ඒකේ විග්‍රහණ වාර්තාව. ඒ බිලියන් 16ක් වෙච්ච ඒ සීනිපදු වංචාවේ ඒ දේවල් සම්බන්ධ මොනවද ක්‍රියාමාර්ග? සැබවිසි සැබෑවෙන්ම සිදු කළ යුත්තේ මෙවැනි වංචා විමර්ශනය කළා ඒවන් රටට අහිමි වෙච්ච මුදල් අත්පත් කර ගැනීම හැරෙන්න කොහෙවත් අය ප්‍රතිපස්සේ මේ ගමන් කිරීම නෙවෙයි. අනිත් පැත්තෙන් මේ හැම දෙයක්ම දිහා බලනකොට මේ අලුත් නිවුස් ප්ලාන් කරනවා එක පැත්තෙන් බලනකොට දැන් අලිය පෙරේද තිබිච්ච ලොකම වන්නම තමයි සාරි වන්නම. දැන් මේ රජයේ සේවිකාවන්ගේ එහෙම නැත්නම් ගුරුවරියන්ගේ සාරියද ප්‍රශ්නේ? අද අධ්‍යාපන ක්‍රමයෙන් බරපතල ඛේදවාචක රාජ්‍ය සේවයේ නියුතු සියලුම දෙනා අද බරපතල කඩාවැටීමකින් තමයි රාජ්‍ය සේවයේ ඉන්නේ. ඉහළම රාජ්‍ය නිලධාරියා ඉඳලා පල්ලෙහාම රාජ්‍ය නිලධාරියා දක්වා කිසිම කෙනෙක් තෘප්තියකින් යුක්තව නෙවෙයි තමන්ගේ සේවාව කරන්නේ. ඒක නිසා නිසි රාජ්‍ය සේවයක් අද රටේ සිද්ධ වෙනවාද කියලා ප්‍රශ්නයක්. තමන් එදිනදා ජීවත් වෙන්න යැපෙන්න උත්සාහ කරනවා මිසක් තමන් ලබන වැටුපට සේවයක් ලබා දෙන්න හොන්ට ඉඩකඩක් නිර්මාණය වෙලා නැහැ. අද ගුරුවරුන්ගේ සාරියද ප්‍රශ්නේ? ඒ මත්තද හැපෙන්න ඕන? අද අධ්‍යාපන ක්‍රමයේම සදාගෙන වැටිලා අද පාසල් දරුවට පාසලට එන්න පාසලට විදන් ගන්න පුළුවන්කමක් නැහැ. මට එක අම්ම කෙනෙක් කියනවා දරුවෝ 3 දෙනෙක් ඉන්නවා මහත්තයෝ මම දවසක් කර දවසක් තමයි දරුවෝ ඉස්කෝලේ යවන්නේ හේතුව දරුවන්ට විදන් ගන්න බස් කුලිය දෙන්න පුළුවන්කමක් ලැබෙන්නේ නැහැ කියලා. ඒ දරුවන්ට කෑම ටික දෙන්න විදියක් නැහැ. ඒක නිසා පාසල් වල කලන් දාලා වැටෙන ප්‍රමාණය සැබවින්ම ඇත්තක්. ඒක යට කරන්න හදන්න බෑ. ඒක ඇත්ත ප්‍රශ්නයක්. ඒක නිසා අධ්‍යාපන ක්‍රමය තුළ බරපතල ප්‍රශ්නයක්. හිටානි දලුත් පාසල් වාරේ පටන් ගන්නවා. ඒ පාසල් වාරේ පාසල් දරුවන්ට අවශ්‍ය පොත්පත් ටික ගන්න අද අම්මලා තාත්තලාට බෑ. දවන්ත විදියට පාසල් යදවුම් වල උපකරණ වල මිල වැඩි වෙලා මේ සැබෑ ප්‍රශ්න අධ්‍යාපන ශ්‍රේෂ්ඨයේ මේවා. ඒ වනිසා ඒවට විසඳුම් දෙන්න ඕන. ඒවා යට කරලා වෙනත් දේවල් කල්පනා කරලා තමයි මේ ඉස්සරහට යන්නේ. දැන් ඊයේ පෙරේද ජනවාරි ධනුෂ්කෝණ දෙලකේ සිදුවීම
කරපන්තිම තමයි නිත්‍ය දෙකක් කාලෙත්.
ඒ ධනුෂ්කෝණ දෙලකේ සිදුවීම මේ රටේ මේ පළවෙනි එබ සිදුවීමක් නෙවෙයි. මීට කලින් ඕස්ට්‍රේලියාවේ ගිහලා කොටු පැනපු අමතවරුත් හිටියා මේකේ. ඔතන මේ සිදුවීම පළවෙනි සිදුවීමත් අවසාන සිදුවීමක් නෙවෙයි. දැන් මේ සිදුවීමෙන් අපි ගත යුත්තේ මොකද්ද? මේ රටේ විනයක් නැතිකමේ එක ප්‍රතිඵලයක් තමයි මේ සිදුවීම. අපි නියෝජනය කළා මේ රට නියෝජනය කරන ක්‍රීඩකයන් 11 දෙනෙක්ගෙන් එක්කෙනෙක් එහෙම හැසිරෙනකොට මේ රටේ විනය පිළිබඳ තියෙන තත්ත්වය 탁සීරු තමයි ලෝකෙ නිදහමාන්නේ. මේක අධ්‍යාපන ක්‍රමයේ එක වරදක් එක පැත්තකින් බැලුවම අපේ රටේ විනයක් තියෙන තොරව මේ ගමන් කිරීමේ ප්‍රතිඵලය. ඒක නිසා මේ සම්බන්ධවත් ඒ වගේම මේකට හා සම්බන්ධ වෙන ස්ත්‍රී දූෂණ ළමා අපචාර සිදුවීම් මේ කාල පරිච්ඡේදයේ දවසින් දවස වැඩි වෙමින් තියෙන වෙලාවක්. ඒක නිසා සැබෑ ප්‍රශ්නේ යට කරමින් අලුත් ප්‍රශ්න කඳකාඩු සිදුවීමක් කිය පෙරේද වාර්තා වෙනවා. දැන් මේ සිදුවීම තුළ පිටිපස්සේ මොකද්ද? මහා දවැන්ත විදියට මත්ද්‍රව්‍ය මත්පැන් අද සමාජයේ දරා ගන්න බැරි ප්‍රමාණයක්. අද ඒ කඳවුරු වලට කඳවුරු නිවාස වලට සිරමැදිරු වලට ඒ රඳවියන් කුණුත්ථාපන කරුවන් දරා ගන්න බෑ. ඒක තමයි ඇත්ත. හැබැයි ඒකට නිවැරදි ක්‍රමයක් විදිහට අද නිර්මාණය වෙන්නේ නැහැ. ඒ මධ්‍යම මත්බන් වලින් කුණුත්ථාපන කළ යුතු අය වෙනමෙන් වෙන මධ්‍යස්ථාන තව තවත් වැඩි වෙන්න ඕන වෙලාවක ඒකන කිසිම කටයුත්තක් නැහැ. ඒක නම් මේ සමාජයේ සැබෑ ගැටලු වලට නෙමෙයි මේ මොහොතේ අවධානය යොමු වෙන්නේ. වෙනත් මොනෝ හරි සිදුවීම් වෙනුවෙන් තමයි පස්සෙන් දුවන්න උත්සාහ කරන්නේ. ඒක නිසා අවසාන වශයෙන් කරමු නියෝජක කථානායකතුමනි, අපේ රටේ ඩොලර් ගැන ප්‍රශ්නයක් කියනවා. ඩොලර් නැහැ ඇත්ත. ඩොලර් නැති වෙන්න ප්‍රධාන හේතු ගණනාවක් තියෙනවා. අපේ රටේ අපනයන ආදායමෙන් ලැබෙන්න ඕන ඩොලර් ටික අපිට ලැබෙනවද? මා නියෝජනය කරන වතුකරේ දෙනියායේ එමගෙම රටේ අපි දුක් විඳලා තේ ටික යවනකොට ඒ තේ ටික යවලා හම්බෙන්න ඕන ඩොලර් ටික හරියට ලංකාවට ආයෙත් එනවද? සංචාරක ශේෂ්ඨය ලැබෙන්න ඕන සැබෑ ඩොලර් ප්‍රමාණය අපේ රටට නැවතත් ආපස්සට එනවද? ඒක නිසා මේවා සම්බන්ධව මැදිහත් වීමක් නොවෙන්න ඒ ආනයන අපනයන නීති රීති වෙනස් කරන්න නැති වෙන තාක්කල් මේ ප්‍රශ්න වලට උත්තරයක් හොයන්න හම්බෙන්නේ නැහැ. ඒක නිසා අවසාන වශයෙන් කියනවා මේ
සිද්ධිය
සම්බන්ධව මේ දේශීය පාත්‍ර වකිමත් තියෙනවා. පවතින නීති පද්ධතිය ප්‍රමාණවත් නැහැ. මේ ආර්ථිකමය වෙනස් කරන්න නීතියින් ගණනාවක් වෙනස් කරන්න ඕන. නියෝජ කතානායකතුමනි අපි ආණ්ඩුවට කියනවා ඕනෑම සාධනීය යෝජනාවක් පාර්ලිමේන්තුවට ගේන්න මේ වහිමිවෙච්ච බදු අයකර ගැනීම සඳහා වන මේ හොරතක්කඩිකම් වළක්වීම සඳහා වන මේ රටේ අධිකරණය සහ නීති සමාද වීම තුළ වෙන වංචා වළක්වීම සඳහා ඕන නීතියක් ගේන්න අපි සාධනීය යෝජනාවලට අපේ සහයෝගය දෙන්න සූදානම්. එවැනි කාරණාවකින් තොරව මේ අර්බුදය විසඳන්න බෑ කියන කාරණාව සිහිපත් කරමින් අවසාන වශයෙන් නිසක වශයෙන්ම මේ ගමන් මඟට යන්නේ ටයිටැනික් විනාශයට වඩා දවැන්ත විනාශ මේ ගමන අවසන් වෙනවා. ඒ රට විනාශය කරන්න එපා කියන ඉල්ලීම කරමින් මාන්‍යන බොහොමත් මිච්චුති.
පවමිසිත ඔබතුමාට ඊළඟට ගරු රංජිත් සී එම්ලා පිටි මැතිතුමා ඔබතුමාට මිනිත්තු 22ක කාලයක් තියෙනවා.
මිනිත්තු
22ක කාලයක්.
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මම ස්තුතිවන්ත වෙනවා අනුර කුමාර් දිසානායක මැතිතුමාට. ඉතාමත්ම කාලෝචිත යෝජනාවක් අද දවසේ ගෙනත් වැදගත් විවාදයකට මග පෑදීම පිළිබඳ එතුමා දැක්කු කරුණුව වතුකම්කරුවන්ගේ ජීවන අසීරුතාවය එකයි. කිසිදු ගැටලුවක් නැහැ මේ රටේ ජීවත්වීමේදී බරපතලම සටනකේ දෙන සහෝදර ප්‍රජාවක්. රුපියල් දහසක දෛනික වැටුපකට සීමා වුණු වෙනත් ප්‍රතිලාභ කිසිදු ප්‍රතිලාභයක් නැතුව තම පවුලත් එක්ක ජීවන සටනේ දෙන මේ වතුකම්කරු සහෝදරයන්ගේ ප්‍රශ්න ඉතාමත් බරපතලයි. ඒ වගේම රාජ්‍ය සහ පෞද්ගලික අංශ සේවකයන්ට විශේෂයෙන් නිශ්චිත මාසික වැටුපක් ලබන සමාජ පන්තියේ තියෙන ප්‍රශ්නය එතුමා පෙන්ලා දෙනවා. ඔව්, 95% ආහාර උද්ධමනයක් ඇති වෙනකොට නියෝජ්‍ය කතානායකතුමනි, 70% සාමාන්‍ය උද්ධමනයක් ඇති වෙනකොට නිශ්චිත මාසික වැටුපක් ගත්ත පුද්ගලයෙකුට පවුලකට ඇතිවෙන ගැටලුව ඉතාමත් බැරෑරුම්. මේ තිබිච්ච විවෘත ආර්ථික ක්‍රමයත් එක්ක හැම කෙනෙක්ම තමන්ගේ ආදායමට සමාන නැත්නම් ආදායම ඉක්මවා ගිය වියදම් රටාවකට පුරුදු වෙලා තිබුණා. බැංකු ණය විවිධ වියදම් රටාවක්. ඒ නිසා 95% ආහාර උද්ධමනයක් ඇති වෙනකොට නිශ්චිත වැටුපක් ගත්ත සියලු දෙනා මෙතන විශ්‍රාමයේ කිනුත් ඇතුළත් වෙනවා. දැවැන්ත අර්බුදයකට මුහුණ දෙන්න සිද්ධ වෙනවා. ඒ වගේ සුළු හා මධ්‍ය පරිමාණ ව්‍යවසායකයන් ගැන තුම සඳහන් කරලා තියෙනවා. ඔය ඇත්ත ඉහළ පොලිය අනුපාත, බදු, විදුලි හා ජල බිල්පත් ඉහළ යාම, අමුද්‍රව්‍යය, වෙළඳ පොළ සීමාවෙම 8.3% ආර්ථික සංකෝචනයක් වෙන රටක ඔවුනුත් ලොකු ප්‍රශ්නකට මුහුණ දෙනවා. එනිසාම යෝජනා කරන සහනාධාර ලබන කණ්ඩායම් ඔව් අපි ගණනය කරලා තියෙනවා. දැන් පවුල් 140ක් සහනාධාර ඉල්ලනවා මේ රටේ. 158යි පවුල් ඉන්නේ. 70%කට ආසන්න ප්‍රමාණයක් සහනාධාර බලාපොරොත්තුවෙන් ලේඛනගත වෙලා තියෙනවා නියෝජ්‍ය කතානායකතුමනි. ඒක මම කිය යෝජනාව ඉතාම වැදගත් කාලෝචිතයි. මම ඌණ පූර්ණයක් එකතු කරනවා මේ එතුමාගේ යෝජනාවට. අපේ රටේ 2,20,00,000ම අද මේ වගේ පීඩනයක ඉන්නවා. මේ ආදාය මට්ටම අනුව ඔවුන්ට ප්‍රශ්නයක් තියෙනවා. යැපුම් මට්ටම සහ යැපුම් මට්ටමට ආසන්න කෙනාට මේ කලින් කතා කර සමහර වතුකඩ සහෝදරින් වගේ සමාජ පන්ති වලට තමන්ගේ එදිනෙදා ජීවිතය ආරක්ෂා කර ගැනීම ගැන ප්‍රශ්නයක් තියෙනවා. මට්ටමෙන් මට්ටමේ අනිත් ප්‍රජාවන්ටත් විවිධාකාර පීඩනයකට ආර්ථික වශයෙන් සමාජ වශයෙන් මුහුණ දෙන්න සිද්ධ වෙලා තියෙනවා. අපි ගත්තොත් එදිනදා ජීවනෝපාය සපයා ගන්න කණ්ඩායම කියන්නේ ක්‍රමානුකූල රැකියාවක් නොකරන පිරිස්. අපේ රටේ විශාල ප්‍රමාණයක් ඉන්නවා අවිධිමත් ජීවන රටාවක්. ඔවුන් පත් වෙලා තියෙන අරිටත් වැඩිය අමාරු තත්වයකට. උදෑසන නිවසෙන් නැත්තම් පැල්පතෙන් එළියට කියලා කීයක් හරි හොයාගෙන අතගාගෙන ඉන්න මිනිස්සු මොකක් හෝ රැකියාවක ඉදලා අද ඉන්න තත්ත්වය ගැන අපිට හිතා ගන්න බෑ. නියෝජ කතානායකතුමනි, ධීවරයන් වීගවය ගන්න 140ක් අපේ රටේ යැපුම් මට්ටමේ වීගවයෝ ඉන්නවා. අද ඔවුන්ගේ තිබුණු පොහොර මිලත් සමග අලුත් මිල දැන් අදත් අපි මේ එක්තරා රැස්වීම කතා වුණා. වී අලවි මණ්ඩලයට වී මිල දී ගන්න මුදල් නැහැ. බැංකුවලට එකට උදව් කරන්න ක්‍රමයක් නැහැ. මේ ආර්ථික අර්බුදයක්. ඒ නිසා ඔවුන්ගේ මේ වියදමට සමාන මිලකට විකුණන්න වී විකුණන්න ගොවියන්ට සිද්ධ වෙලා තියෙනවා. ඉතින් ඔවුන් සතුටින් ඉන්නේ නැහැ. උන්ටත් ප්‍රශ්නයක් තියෙනවා. ත්‍රීරෝදත රියදුරෙක් ගන්න ඔවුන්ගේ ප්‍රශ්නත් ඒ හා සමානයි. ඔවුන්ගේ ඉන්ධන මිල ඉහළ යාම අද ත්‍රීරෝද රථයක යන මේ මගින් සංඛ්‍යාව එදා ගිය කෙනා අද යන්නේ නැහැ. ඔහුට යන්න බෑ මේ තියෙන ප්‍රශ්නෙත් එක්ක. කුඩා තේවතු හිමියා කුඩා රබර් වගාකරුවා එළවලු හා පළතුරු ගමි දැන් ඉඳිකිරීම් ශේස්ත්‍රයේ අපි කියනවා කම්කරුවන් 110%කට ආසන්න ප්‍රමාණයක් කියලා කිය අහිමි වෙලා තියෙනවා කියලා. ඉතින් මේක ආර්ථික අර්බුදයක් ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. ඒ නිසා තමයි මම මේ ඌන පූර්ණයක් කියලා සමාජයේ සියලු දෙනා පීඩනයට පත් වෙලා. එයි යපුම් මට්ටමේ සහ යපුම් මට්ටමට ආසන්න හිටපු අයට තමන්ගේ බත්පත ගැන හිතන්න සිද්ධ වෙලා තරමට ප්‍රශ්න උග්‍රයි. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, කොහොමද මේ ප්‍රශ්නේ ආවේ? අපේ ආහාර උද්දමනේ 100% කියලා අපි කියනවා. මේ ආර්ථික අර්බුදය සාමාන්‍ය උද්දමනේ 70% කියලා අපි කියනවා. ඒ කියන්නේ ආහාර උද්දමනේ පහුගිය වර්ෂේ පහුගිය මාසෙ තිබිච්ච මිල ඊගාව ඊට පෙර වර්ෂේ මේ මාසෙත් එක්ක බලපුවාම හරියට දෙගුණකින් වැඩි වෙලා තියෙනවා. කොහොමද දරාගන්නේ? ආර්ථික 8.3%කින් ඍණ වෙනවා කියන මේ වර්ෂේ ආසන්න වශයෙන්. මොකද හැම කෙනාම තමන් පරිභෝජනය කරපු දේ, තමන් නිෂ්පාදනය කරපු දේ, තමන්ගේ ආදායම පහුගිය වර්ෂයට වඩා 8%-9% අඩු වෙනවා. ඉතින් මේක අපි කාටවත් නොදෙන්න තියෙන විදිහක් නැහැ. ඩොලරය රුපියලට සාපේක්ෂව අප්‍රේල් මාසේ 100%කට ආසන්න ප්‍රමාණයකින් අවප්‍රමාණ වෙනවා. රුපියල් 200ට ගත්ත ඩොලරය රුපියල් 380ට යනකල් ගියා. විදේශ සංචිත ශුන්‍ය වෙලා යනවා. අපි ළඟ නෑ කියන්න අපිට සිද්ධ වෙනවා. ණය නොගෙවෙන බව ප්‍රකාශ කරන්න, ප්‍රසිද්ධිය ප්‍රකාශ කරන්න මහ බැංකුවට සිද්ධ වෙනවා. මේ ආර්ථික අර්බුදයක්. මේ එවැනි විදේශ සංචිත ශුන්‍ය වෙලා ණය නොගෙවෙන බව ප්‍රසිද්ධ කරන්න වෙන්නේ දළ ජාතික නිෂ්පාදිතයෙන් 23.2% ආනයනයට සම්බන්ධ වෙච්ච රටක 23.2% දළ ජාතික නිෂ්පාදනය අපි පිටරටින් ගේනවා. ඉන්ධන, පොහොර, ගෑස් සහ ඖෂධ සියල්ල ආනයනය කරන රටක්. අත්‍යවශ්‍ය ආහාර ද්‍රව්‍ය වලින් අති විශාල ප්‍රමාණයක් ආනයනය කරනවා. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, සහල් අවශ්‍යතාවෙන් 10%-20% අතර ප්‍රමාණයක්, එළවලු අවශ්‍යතාවෙන් 20% ආසන්න ප්‍රමාණයක්. අපි මේ ආඩම්බරේ කියන කතා නෙවෙයි, මේවා සත්‍ය කතා. හැබැයි අපි කතා කරන්න ඕනේ මේක. පළතුරු වලින් 20%, මස් වලින් 2.5% අතර ප්‍රමාණයක්, මාළු වලින් 10%, කිරි වලින් 20%, සීනි වලින් 90%, තිරිඟු පිටි වලින් 100%. අපි ආනයනය කරනවා. මේ මෙවැනි තත්ත්වයක් මම කියන්න උත්සාහ කරේ විදේශ සංචිත ශුන්‍ය වෙලා මේ අවස්ථාවේ කොහොමද අපි සම්පූර්ණ කරගන්නේ? අපි මොන දෙන ගැටලුව ගැන පැහැදිලි කරන්න මම මේ කිව්වේ. ඒ වගේම ඉන්ධන 100%ක් අපි ආනයනය කරන්න අවශ්‍යයි. ගෑස්, ඖෂධ වලින් 75%, රසායනික පොහොර වලින් 100%. කොහොමද අපි මොන දුන්න අභියෝගය කියලා අපි කල්පනා කරන්න. අපි ළඟ ඩොලර් එකක්වත් නැතුව අපි කොහොමද මේ ගැටලුවට මොන දුන්නේ? මේක සැබෑ ආර්ථික අර්බුදයක්. අයවැය හිගේ ගත්තොත 2019 9%, 2020 10.5%, 2021 11.6%. මේ හැවැහිගෙන් හැම විටකම අපි හරි අඩකට සමානයක් පියව ගත්තේ මොනවෙන්ද? විදේශ මුල්ලෙනෙන්, නැත්නම් විදේශ ණය ලබා ගැනීමෙන්. එතකොට ණය ගෙවන්නේ නැහැ කියලා ප්‍රසිද්ධ කරපු රටකට මෙවැනි තත්ත්වකදී මුහුණ දෙන්න වෙන තත්ත්වය බැරෑරුම් බව අපි අවබෝධ කරගන්න අවශ්‍යයි නියෝජ්‍ය කතානායකතුමනි. ඒ වගේම රාජ්‍ය ආදායම දළ දේශීය නිෂ්පාදිත සාපේක්ෂව අපි වාර්තාවක් තියලා දිනවා. රාජ්‍ය ආදායම ලෝකේ අඩුම රටක් වෙලා තියෙනවා. දිනකට පැය 5-6ක් විදුලිය කැපෙන තත්ත්වයකට අපි ගිහිල්ලා තියෙනවා. දේශීය අත්‍යවශ්‍ය ආහාර නිෂ්පාදනය එක කන්නේකදී අපේ පෝර භාවිතය වහා වෙනස් කිරීම නිසා 40%ක් අඩුවෙන් තරකට අපි මුහුණ දීලා තියෙනවා. ඒ වගේම ප්‍රවාහන අපහසුතාවත් ඒකට එකතු වුණාම ඉන්ධන ප්‍රශ්නෙත් එක්ක ඇති වෙන අර්බුදය ඔබතුමාට තේරුම් ගන්න, මේ සභාවට තේරුම් ගන්න අපහසුයක් නැහැ නියෝජ්‍ය කතානායකතුමනි. ඒ වගේම ඒත් සමානව ඇතිවෙච්ච දේශපාලන අර්බුදය රටේ අගනුවර දින 124ක දැවැන්ත අරගලයක්. ජනාධිපති ලේකම් කාර්යාලය ආදී රටේ මර්මස්ථාන දින 14ක් අරගල කරුවන් අතේ අග්‍රාමාත්‍යවරයා ඉල්ලා අස්වීමත් සමග මැයි මාසේ 9 කැබිනට් මණ්ඩලය බල රහිත වෙනවා. වහාම මේ ආර්ථික අර්බුදයට සමගාමීව ඒක යම් යම් ප්‍රතිඵලත් එක්ක ඇතිවෙච්ච දේශපාලන අර්බුදය. ජනාධිපතිවරයා 69 ලක්ෂයක් ගත ජනාධිපතිවරයා ඉල්ලා අස් වෙනවා. ආණ්ඩු පක්ෂය තුළ වගකීමක් බාරගන්න කෙනෙකු නොමැති වෙනවා. ප්‍රධාන විපක්ෂයත් ඒකට සූදානම් නැති වෙනවා. මෙවැනි ආර්ථික අර්බුදයකට සමගාමී වෙච්ච දේශපාලන අර්බුදයකුත් එකට පැටලෙනවා ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. අපි වතුකරේ පාසල් දරුවෝ ගැන කියනවා. 2020 වර්ෂයේදී බස්සාහිර පළාතේ දින 100ක් පාසල් වහලා දාලා තියෙනවා. 2021 දින 127ක්, වෙනත් පළාත්වල 2020 117ක්, 2021 දින 86ක්. ගෑස් පිපිරීම් ගණන 620ක්. ගෙවල් වල ගෑස් ලිප්පත්තු කරන්න බය මිනිස්සු හිටියා. කොතන පුපුරයිද දන්නේ නැහැ. ඉන්ධන පෝලිම් වල මරණ 8ක්. අපිට පෝලිම් වල දිග ගැන මම කතා කරන්න යන්නේ නැහැ. මම කියුවේ මේ ආර්ථික අර්බුදය අපි මේ අර්බුදය නිමුණා විතරයි තාම තාම දුම පහව යන ගිහිල්ලා නැහැ නියෝජක කතානායකතුමනි. ඒ නිසා මේ එකිනෙකට පැටලුණු අර්බුදයක් ආර්ථික අර්බුදයට එහා ගිය දේශපාලන අර්බුදයක් දේශපාලන අර්බුදයට එහා ගිය එය පරදොන ආර්ථික අර්බුදයක්. මේක තමයි අපි පැටලිලා මේ උත්සාහ කරන්න මේක ලියා ගන්න. ඒ නිසා මේකෙදි අපිට මේ පහසු පිළිතුරු නැහැ මේකකටවත්. මේ හැම තැනකින්ම අපිට එක කෝණයක් ගන්න හැම මේ ඒ පිළිබඳ ගන්නා වූ හැම පියවරකින්ම අපිට තවත් පැත්තකින් ඒකේ එල්ලෙන්ඩ පොටක් තියෙනවා. හැබැයි මේකේ උගුරට හරහා බේත් ගන්න බෑ ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. දැන් අපි දැක්ක මේ යෝජනාවෙත් තියෙනවා අති විශාල ප්‍රමාණයකට සහනාධාර දෙන්න වේවි කියලා. ඔව් ඇත්ත. රජයේ තේරුම් ගන්න තියෙනවා. ඒ නිසා තමයි මේ සැරේ අවැලේකනේ විසර්ජන පණතේ වැඩිම මුදල අපි සමාජ සුපසාධනය වෙනුවෙන් කරේ. හැබැයි එක පැත්තකින් කියනවා විවිධ බදු කියලා. ඉතින් කොහොමද මේ අපේ වාගේ රටක බදු අය කරන්නේ නැතුව මේ ආදායම හොයාගන්නේ? අපේ රටේ 192 2021 බදු. ඉතින් අපිට පහසුවෙන් කියන්න පුළුවන් එක පැත්තකට හැරිලා මේ ජනතාවට සහනාධාර විශාල වශයෙන් දෙන්න කියලා. අනිත් පැත්තට හැරිලා අපිට කියන්න පුළුවන් බදු අය කරන්න එපා කියලා. අර බදු අය කිරීම කියන්නේ ඇත්තටම ජනතාවට පීඩාවක්. බදු ගෙවන්නාට ඒක හැම විටකම බරක් මෙවැනි ආර්ථික සංකෝචනයක් තියෙන මොහොතක. හැබැයි මොකද්ද පිළිතුර? කවුරු හෝ කෙනෙක් මේ වගකීම් බාර අරගෙන මේ දේශපාලන ජනප්‍රියභාවයෙන් එහාට ගිහිල්ලා මේ වගකීම් බාර ගන්න ඕනේ ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. මේවා අපේ ගමේ රටේ සහෝදරයා මේ සාමාන්‍ය පුද්ගලයා මේක දන්නවා නියෝජ්‍ය කතානායකතුමනි. මම මෙතන ගමේ ඉන්න මන්ත්‍රීවරේ මේ පොඩි විශ්ලේෂණයක් ඉතාම කෙටි විශ්ලේෂණයක් අපේ පැරණි ගමේ පහුගිය සුමානේ මම මලගෙදර ගිහින් යටියන්තොට ඇල්බර්ට් කියන මැතිතුමා පැරණි වාමාංශිකයෙක් මම මේ අද කියන්නම කියලා හිතාගත්තා. එතුමාගේ කතාව එතුමා කියන මේ මම ළඟට ආවා මං ගිහිලා වාඩි වෙලා ඉන්නවා මං හිතුවා මාකට ලොකු දෝෂ ආරෝපණයකට එන්නේ කියලා. මොකද මේ දවස්වල අපිට විවිධ කෝණවලින් අපි මේ ගත්ත පියවර ගැනත් කතා කරනවානේ. නෑ එතුමා කිව්වේ මේ ඇමතිතුමා මම මේ ආවේ මේ වික්‍රමසිංහ උන්නයා අපේ ගංගල පරණ මිනිස්සු උන්නයා කියලා කියන්නේ ගෞරවයෙන්. රනිල් වික්‍රමසිංහ මහත්තයා වික්‍රමසිංහ උන්නයාත් මේක තර ඇරියානම් මේක බාර නොගත්තානම් අපිට වෙන්නේ ඇමතිතුමා කා කොටා වැටිලා මැරෙන්න කියලා මේ ඇල්බර්ට් කියන ගැමියා මට කියනවා. මේක තමයි ඇත්ත. කවුරු හරි මේක බාර අරගෙන මේ අභියෝගයට මූණ දෙන්න ඕනේ. එහෙම නැත්නම් මේකේ තියෙන එක එක කෝණවලින් අපිට ඉතාම පැහැදිලි සටන් පාඨයක් නිර්මාණය කරන්න පුළුවන්. හැබැයි කවුරු හරි මේ අමාරු අවස්ථාවට කර දීලා මේකට බැරෑරුම් ප්‍රශ්නෙට මූණ දුන්න නැත්නම් කොහොමද මේ රටේ මේ අනාගතය අපි නිර්මාණය කරන්නේ? මේ කියන මහා සමස්ත විසඳුමක් එක්වර ඇති කරන්න පුළුවන්ද මේ රටේ? ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, අපි දැන් බලමු මේ අපි දැන් ආගාදේ පතුල අතගාමින් ඉන්නේ, පතුලට ළඟයි. දැන් බලමු හැබැයි අපි පොඩි පොඩි අපිට සන්තෝෂ වෙන්න පුළුවන් කාරණා ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. දැන් උද්දමනේ සාමාන්‍ය උද්දමනය පහුගිය මාසේ වෙනකොට 69.8යි. හැබැයි ඔක්තෝබර් මාසේ 166යි. පොඩි හොඳක් තියෙනව නේද එතන? ආහාර උද්දමනය 94.9යි පහුගිය මාසේ. දැන් 85.6යි. මේ ඉබේ වෙලා නෙවෙයි. මේවා යම් යම් ගත්ත තීන්දුව තීරණ වැඩපිළිවෙල් එක ඇති වෙන ප්‍රතිඵලයන්. සංචාරක පැමිණීම 2021 අවුරුද්දටම 194,495යි. මේ අවුරුද්දේ පළවෙනි මාස 9ට 526,232යි. 360ක් වැඩි වෙලා තියෙනවා. සංචාරක ආදායම ඇමරිකාන් ඩොලර් මිලියන 2021 අවුරුද්දටම 263.9යි. මේ අවුරුද්දේ මාස 9ට 1067යි. 539ක වැඩිවීමක්. බදු ආදායම රුපියල් මිලියන 12,98,019යි 2021. මේ අවුරුද්දේ මාස 9ට 12,83,368යි. 131ක වැඩිවීමක්. අපි මේ බදු අය කරන එක හොඳයි කියනවා නෙමෙයි. අපිට ලොකු ප්‍රශ්නයක් තිබුණා නියෝජ්‍ය කතානායකතුමනි, රාජ්‍ය ආදායම වැඩි කර ගැනීමේ අවශ්‍යතාවයක්. රාජ්‍ය ආදායම සහ වියදම අතර වෙනස 2021ට සාපේක්ෂව 2022 මාස 9 බැලුවොත් 20%ක වෙනසේ අඩුවක් තියෙනවා. ඒකත් ජයග්‍රහණයක්. ගෙවුම් ශේෂය ගිය ඇමරිකානු ඩොලර් මිලියන වලින් ගත්තොත් 36%ක වෙනසක් 2021 සහ 2022 මාස 9 පැහැදිලිව තියෙනවා. 36%ක වෙනසක්. අපි වරුණ අපි හැමදාම කතා කරන්නේ අපනයන ගැන නියෝජ්‍ය කතානායකතුමනි.
අපේ අපනයන ප්‍රමාණය ඇමරිකානු ඩොලර් මිලියන වලින් ගත්තොත් 2021 8938යි ඩොලර් මිලියන. 2022 ජනවාරි සැප්තැම්බර් වල 9981යි. 11.7% වර්ධනයක්. 2000 සමායන 2021 එකත් මම කිව්වේ මුල් මාස 9. ආනයනයත් ඒ වගේම අපි ආනයන පාලනයෙන් දාලා තියෙනවා අපිට අවශ්‍ය නැති බොහෝ දේවල් අපි සීමා කරලා තියෙනවා ආනයනය මේ මාස 9 ගත්තොත් 2021 මුල් මාස 9 සහ 2022 මුල් මාස 9 අතර 5.7%කින් අඩු වෙලා තියෙනවා ඒකත් ජයග්‍රහණයක් වෙළඳ සේසෙහි ගිය අපේ ආනයන සහ අපනයන සේවා සහ භාණ්ඩවල අපි යවණේවයි අපි ගෙන්නනේවයි අතර වෙනස 100% වර්ධනයක් හැටියට මේ අවුරුදු පළවෙනි මාස 9 31.6%කින් අඩු වෙලා තියෙනවා මෙතෙක් කල් තිබුණු වෙනස. ඉතින් මේව ඇත්තටම ආර්ථිකමය වූ ජයග්‍රහණ. මේවා නිකන් ඉබේ ඇති වෙලා අපි නිකන් සටන් පාට කියලා නෙවෙයි. යම් කිසි අසීරු තීරණ අරගෙන වැඩපිළිවෙලක් ක්‍රියාත්මක කරලා ඒ තුලින් ඇති කරගන්නා වූ ජයග්‍රහණය. අපි භාණ්ඩ මිල ගත්තොත් පෙට්‍රල් ඩීසල් රුපියල් 470ට ගියා. දැන් අඩු වෙලා 410යි. ඒ වගේම ගෑස් ටැංකියක මිල 4860ට ගිහිල්ලා 4360ක් වුණා. ඊයේ පෙරේද වැඩි වුණා ගානක්. හැබැයි අර මුල් ගානත් එක්ක සංසන්දනය කරන්න. තිරිඟු පිටි 435ට ගියා දැන් 307යි. විදුලිය කැපුණා පැය 6ක් දැන් පැය 2යි. මං කියන්නේ හොඳයි කියලා නෙවෙයි. අපි යම් තැනක මේ සුභවාදී ලකුණක් දකිනවා. සීනි 332ට 400ට ආසන්න මිල ගණන් වලට ගියා අද 264යි. කුකුළු මස් 1520ට ගියා 1050යි. පෝර ගත්තා අපේ ගමේ ගොවියෝ රුපියල් 40,000ට තියුරියා මිටිය. අද 21,000ට තියෙනවා. ඉතින් මේ ඒක සාධාරණයි කියනවා නෙවෙයි. දැන් අපේ ගම් පළාත්වල තේ පෝර මිටිය ගත්තා රුපියල් 35,000ට. ටී 700 නම අද 19,975යි. ඉතින් යම් සුභවාදී දැක්මක් අපිට බලාපොරොත්තුවක් තියාගන්න පුළුවන්. දැන් විශේෂයෙන් මේ යෝජනාවේ කියවුණු පවුල් දිහා බැලුවොත් මේ වර්ෂයේ මේ මාස කිහිපය තුළ සමෘද්ධි පවුල් 17,00,000ක දීමනාම 7,500ක් කරාකරු නියෝජ්‍ය කතානායකතුමනි. පොරොත්තු ලේකෙන හිටපු පවුල් 7,26,000කටත් රුපියල් 5,000ක් දුන්න හදිසි මාසික දීමනාව. වකුගඩු රෝගීන් හිටිය 5,28,260යි රුපියල් 7,500ක දීමනාව ඔවුන්ටත් ලබා දුන්නා. වකුගඩු රෝගී පොරොත්තු ලේකෙන හිටිය 1,41,250ක් ඔවුන්ටත් රුපියල් 5,000ක මාසික දීමනාවක්. පවුල් 120කට සහල් මෙට්‍රික් ටොන් 40,000ක් කිරිපිටි මෙට්‍රික් ටොන් 1,000ක් නොමිලේ බෙදා දීමට කටයුතු කළා. මේ වතුකඩේ සහෝදරනුත් මේකට අයිති. අතිශයින් අවදානමට ලක් වූ පවුල් 1,14,200කට රුපියල් 15,000 බැගින් වියලි ආහාර ලබා දුන්නා. පවුල් 3,15,720කට රුපියල් බිලියන 4.3ක නැවතත් වියලි ආහාර ලබා දුන්නා. ගර්භණී මව්වරුන්ට රුපියල් 2,000 දුන්න එක 2,500ක් 2,000ට 2,500ක් එකතු කරා 4,500ක්. කිරිදෙන මව්වරුන් 13,833කට රුපියල් 15,000ක මාසික දීමනාවක්. මේ පාසල් දරුව ගැන අපි කතා කරා. ප්‍රාදේශීය ගම් කොට්ටාස 236ක පාසල් 3,810ක ළමුන්ට උදේ ආහාරය ළමුන් 90,650කට ලබා දීමට කටයුතු කරලා තියෙනවා. මෙම ළමුන් සංඛ්‍යාව 1,55,000 දක්වා වැඩි කරන්න බලාපොරොත්තුවක් තියෙනවා. අධ්‍යාපන කලාප 100ක පාසල් 7,926ක ළමුන් මිලියන 1.08කට දිවා ආහාරය සඳහා රුපියල් මිලියන 2,160ක් වියදම් කරලා තියෙනවා. වෛද්‍ය සේවා අපි හැම විටම කියනවා මේ ඖෂධවල හිගයක් ගැන ඇමරිකානු ඩොලර් මිලියන 300ක සුරක්ෂිත ගිණුමක් මේ සඳහා ඇති කරලා තියෙනවා. බැංකු පොලිය ගැන අපි කතා කරනවා. දැන් මේ උද්ධමනය අඩු වුණා කියලා අපි කියනවා නියෝජ්‍ය කතානායකතුමනි. උද්ධමනය අඩු කරන්න අපිට ප්‍රධාන කාරණා තුනයි කරන්න තිබුණා. එකක් තමයි මේ මුදල් අච්චු ගැහිම අවම කිරීම. දෙවැනි එක තමයි බැංකු පොලිය අනිපාත වැඩි කිරීම. දැන් අපි කියනවා බැංකුවල ගනුදෙනු අඩුවිලු. ඉතින් ගනුදෙනු අඩු වුණේ මේක නිසා තමයි. ගනුදෙනු වැඩි වුණේ වැඩි වෙන්න දැන් මේ පාලනය නොකරා නම් මෙලහට මේ ආහාර උද්ධමනේ 100%ක් ගිහිලා පාන් ගෙඩියක් ගන්න රුපියල් 500ක් ගෙනියන්න වෙලා. ඒ නිසා යම් කිසි ආර්ථිකමය තීන්දුවක් ගත්තාම එක පාර්ශ්වයකට ඒකේ ආපදාවක් තියෙනවා. ඉතින් ඒවා ඊළඟ කාරණාව තමයි උද්ධමනය අඩු කරන්න භාණ්ඩ සුලභ කිරීම. ඉතින් මේ සියල්ලටම රජය අත ගහලා තියෙනවා. මේ මහා බැංකුව වෙනම චක්‍රලේඛයක් ගහලා මේ අපහසුවට පත්වුණු ගනුදෙනුකරුවන්ට උදව් කරන්න බල කරනවා බැංකු වලට. හැබැයි ඒ චක්‍රලේඛයේ මුලින්ම දාන්නේ බැංකුවේ ස්ථායිතාවය ආරක්ෂා කරගෙන මේක කරන්න. බැංකු ඉන්නේ ද්‍රවශීලතාවය පිළිබඳ මේ ඉතාම සීමා සහිත තැනක. මේවත් ආරක්ෂා. මම මේ ආර්ථික අර්බුදයක නියෝජ්‍ය කතානායකතුමනි ඉන්නකොට අපිට සිද්ධ වෙනවා මේ සියලු පාර්ශ්වයන් සමග මේ ගනුදෙනු හරියාකාර කරන්න ඔවුන් සියලු දෙනා එකට ආරක්ෂා කරගන්න අපිට අවශ්‍ය වෙලා තියෙනවා. දැන් IMF එක ගැන අපි කතා කරා බොහෝ අය කියනවා IMF එක පරක්කුයි. ඔව් IMF එකට අපි 16 වතාවක් ගියා. ඒ 16 වතාවෙම අපි ගියේ නියෝජ්‍ය කතානායකතුමනි මේ බංකොලොත් වෙච්ච රටක් හැටියට නෙවෙයි. ඒ නිසා අපිට ගනුදෙනුව ඉක්මනින් බේර ගන්න පුළුවන් වුණා.
මේ තමයි දෙක කරා.
ඒ නිසා මේ වතාවේ අපිට ඊට වැඩිය වෑයමක් කරන්න වෙලා තියෙනවා. හැබැයි අපි මුලින්ම මාණ්ඩලික එකඟතාව පළවෙනි ජයග්‍රහණය මාණ්ඩලික එකඟතාවය ඇති කරගෙන මම විශ්වාස කරනවා අපිට මේ වර්ෂයේ අවසාන වෙනකොට ගිවිසුම් ගත වෙලා මේ ගමන යන්න පුළුවන් වේවි කියලා. ඒකෙන් අදහස් කරන්නේ අපි IMF එක මත මැපෙනවා කියලා. හැබැයි අපිට ඉතා වැදගත් වෙනවා ඒ මඟ පෙන්වීම ජාත්‍යන්තර වශයෙන් ඉතිරි ගනුදෙනුවලදී. ඒ නිසා මම කියන්නේ මේ ආර්ථික ජයග්‍රහණ දේශපාලනික වශයෙන් ගත්තත් අපි මේ තීරණාත්මක විදිහට බාරගත්ත ජනාධිපතිවර බාරගත්ත ආණ්ඩුව එතුමා පාර්ලිමේන්තුවේ තනි පුද්ගලයෙක් හැටියට ඉදිරිපත් වෙච්ච කෙනා පක්ෂව 134ක් කරන් ජනාධිපතිවරයා වෙනවා. පළවෙනි අයවැයේදී පක්ෂව 120ක් කරන් ඒ ජයග්‍රහණය කරනවා. 22 වෙනි ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාව 3-2 අවශ්‍ය වෙලා පක්ෂව 179ක් අරගෙන යම් ස්ථාවර භාවයක් යම් කිසි පිළිගැනීමක් පක්ෂ වෙන්න පුළුවන් විපක්ෂ වෙන්න පුළුවන් ඇති වෙලා තියෙන මේ රට තුල ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. ඉතින් මම යෝජනා කරන්නේ අපි දැන් අපි වැටෙන්න ඉන්න ආර්ථික ආගාධයේ පතුල දකිනවා. ඒකේ ගැඹුර කොච්චරද කියලා අපිට තේරෙනවා. අපි වැටෙන වේගය අඩු කරගෙන තියෙනවා. අපි උදව් කළ යුතු අය හඳුනාගෙන මම කියන සමාජ ආරක්ෂාව ගැන අනුරු කුමාර මැතිතුමා විශේෂයෙන් කතා කරලා තිබුණා. ස්තුතිවන්ත වෙනවා. හැබැයි රුපියල් බිලියන 570 වෙනදා හැමදාම ආරක්ෂක වියදම තමයි මේ රටේ විසර්ජන පරිත්‍ය වැඩි වෙන්නේ. හැබැයි අද සමාජ ආරක්ෂාව වෙනුවෙන් තමයි වැඩිම වියදම රුපියල් බිලියන 572ක්. ඒ නිසා අපි අමාරු කාලෙ මේ ඉන්නේ. අපි දැන් පතුලටම වැටිලා යන්තම් අහස දකිනවා. ඒ නිසා අපි යෝජනා කරන්නේ මේ සියලු මම ඒක ස්තුති කරමින් මේක පටන් ගත්තා. ඉතාම වැදගත්. අද අපි දේශපාලනයෙන් ભેදයට එහා ගිහිල්ලා අර අපේ ගමේ ගැමියා කිව්වා වගේ ඊට එහා පළල් දර්ශනයක් ඇතුව 2023 වර්ෂය අපි රට නැගිටින ධෛර්යමත් වර්ෂය බවට පත් කරගමු කියලා යෝජනා කරමින් ඔබතුමාට ස්තුතිවන්ත වෙනවා.
බොහොම ස්තුතියි ගරු මහත්මනි. අද දිනට නියමිත සභාවේ කටයුතු අවසන් කරමින් පාර්ලිමේන්තුව හෙට පෙරවරු 9:30 යළි රැස්වේ.